વીર વિદાય. શિવાજી મહારાજે દક્ષિણે કર્ણાટકમાં વેંકોજી ભોંસલે કે જે એમના નાના ભાઈ થતા હતા એને શિક્ષા કરવા માટે સૈન્ય દોર્યું. એ તકનો લાભ લઈ જંજીરાના સિદ્ધિએ કોકણમાં તરખાટ મચાવ્યો. સિદ્ધિને હરાવી જંજીરા કબજે કરવા માટે શિવાજી મહારાજે અગાઉ બે પ્રયત્ન કર્યા હતા પણ નિષ્ફળતા મળી હતી. જંજીરાની ભૌગોલિક અને સામરિક રચનાને કારણે સિદ્ધિ દાદ દેતો ન હતો. શિવાજી જ્યારે કર્ણાટકથી પાછા ફર્યા ત્યારે મોરો પંત પેશવાએ કહ્યું, મહારાજ, સિદ્ધિએ માજા મૂકી છે. કોંકણના સેંકડો બ્રાહ્મણોને એણે કાપી નાખ્યા છે, હજારોને વટલાવ્યા છે, એણે પ્રતાપપુરને ભડકે બાર્યું છે. શિવાજી બોલ્યા, ઔરંગઝેબ એને મદદ કરી રહ્યો છે. જંજીરાને જીત્યા વગર છૂટકો નથી. આપણે ફરી એક પ્રયત્ન કરવો જોઈએ. મહારાજ, મોરો પંતે કહ્યું, આપણું નૌકાદળ અને ભૂમિદળ બંનેને કામે લગાડીએ તો સિદ્ધિને સપડાવી શકાય એમ છે. તમારી વાત સાચી છે પંત, પણ ત્યાં મુંબઈની ખાડીમાં પેલા અંગ્રેજો કોઠીઓ બાંધીને પડ્યા છે. શિવાજી બોલ્યા, સિદ્ધિને સજા કરવા માટે મુંબઈ બંદર ખૂબ જ વ્યૂહાત્મક છે. આપણે મુંબઈ ઉપર કબજો મેળવી લઈએ તો? પેશવાએ કહ્યું. મોરો પંત, શિવાજી બોલી ઉઠ્યા, આપણા દરિયાઈ બેડાને સાબદો કરો અને ભૂમાર્ગે દોલતખાનને 5000 સૈન્ય સાથે રવાના કરો. જંજીરા સુધી પહોંચવા માટે દૌલતખાનને પ્રથમ ફિરંગીઓનો પ્રદેશ પસાર કરવો પડે એમ હતો અને ત્યાર પછી અંગ્રેજોના મુલકમાંથી ચાલવાનું હતું. આ બંને વિદેશી સત્તાને દૌલતખાનને માર્ગ ન આપ્યો એટલે દૌલતખાને ફિરંગાઓના ગામડા લૂંટવા માંડ્યા. દૌલતખાનની મુશ્કેલી શિવાજી મહારાજ જાણી ગયા. સિદ્ધિ ઉપર અંકુશ મૂકવો અત્યંત જરૂરી હતો, પણ મોગલો અને અંગ્રેજો અવારનવાર સિદ્ધિને આશરો આપતા હતા તથા જોઈએ ત્યારે મદદ પણ આપતા હતા. ઈસવીસન 1678 મહારાજે પોતાના નૌકા સૈન્ય સાથે જંજીરાનો જળમાર્ગ ઘેરી લીધો. જંજીરા ઉપર મરાઠી તોપો વરસી પડી. સિદ્ધિ કાસમ ત્યારે અંગ્રેજોને આશરે મુંબઈ ચાલ્યો ગયો હતો. શિવાજી મહારાજનું નૌકાદળ જંજીરાને મેળવી લેવામાં નિષ્ફળ ગયો. શિવાજી મહારાજે હવે અંગ્રેજોને, ફિરંગીઓને અને સિદ્ધિને ત્રણેયને એકી સાથે ભરી પીવા માટે મુંબઈ બંદરની નજીકના 2 ઉજ્જડ ટાપુઓ ખંડેરી અને ઉંડેરી ઉપર કબજો મેળવી ત્યાં દરિયા વચ્ચે કિલ્લો બાંધવા માણસો ઉતાર્યા. મરાઠાઓની આ હિલચાલથી અંગ્રેજો ચોંકી ઉઠ્યા. એમણે શિવાજી મહારાજના વહાણોને રોક્યા અને સામગ્રી અટકાવી દીધી, પણ દૌલતખાને ભૂમાર્ગે અંગ્રેજોને દબાવ્યા. હવે અંગ્રેજો ડરી ગયા એટલે પોતાના વકીલને શિવાજી મહારાજ પાસે રાયગઢ દોડાવ્યો. આ વાટાઘાટો ચાલતી હતી એ દરમિયાન મરાઠી નૌકાદળે ખંડેરી ઉપર કિલ્લો તૈયાર કરી લીધો. સિદ્ધિ કાસમ પોતાના નૌકાદળ સાથે ખંડેરી ઉપર ત્રાટક્યો. દૌલતખાનનું નૌકાદળ પણ તૈયાર હતું. ખૂનખાર દરિયાઈ જંગ થયો. મરાઠી નૌકાદળને ભારે નુકસાન થયું. દૌલતખાન ગવાયો અને સિદ્ધિએ શિવાજીના નૌકાદળનો નાશ કરી નાખ્યો. શિવાજી મહારાજ અને અંગ્રેજો વચ્ચે એ દરમિયાનમાં તહનામું થયું એટલે ખંડેરી અને ઉંડેરી બેઉ બેટો ઉપર મરાઠાઓનો કબજો રહ્યો. અંગ્રેજો શિવાજીથી ડરી ગયા એ વાત જાણી સિદ્ધિ નારાજ થયો. એણે અંગ્રેજો સાથેના સંબંધો કાપી નાખ્યા. હવે એ મોગલ બાદશાહ ઔરંગઝેબ તરફ ડર્યો. શિવાજી મહારાજ હવે યુદ્ધોથી થાક્યા હતા. એમની તબિયત પણ અસ્વસ્થ રહેતી હતી. હવે એમનું મન સંપૂર્ણપણે ધાર્મિક બની ગયું હતું અને સંત તુકારામ તરફ ડરી રહ્યું હતું. આમે સમર્થ સ્વામી રામદાસના એ અનન્ય ભક્તો હતા જ. એક દિવસ સમર્થ રામદાસ સ્વામીના દર્શનની તાલાવેલી શિવાજી મહારાજને લાગી તેઓ સિંગણવાડી જઈ પહોંચ્યા. સાવ એકલા અને પગપારા આવેલા શિવાજીને જોઈ રામદાસજી ચકિત બની ગયા. તમે એકલા જ આવ્યા, એ સારું કર્યું. દેવ, તમારા દર્શનની તાલાવેલી જાગી ઉઠી. શિવાજી મહારાજે હાથ જોડી કહ્યું, હૃદયમાં એવી ભાવના ઉઠી કે બસ આજે હવે ગુરુના દર્શન કર્યા સિવાય જમવું જ નથી. મારો પત્ર તમને મળી ગયેલો શિવાજી રાજે? રામદાસજીએ પૂછ્યું. જી ગુરુદેવ, શિવાજી બોલ્યા, મારી ઈચ્છા હવે શેષ જીવન તમારા ચરણોમાં જ વિતાવવાની ઈચ્છા છે. મને હવે નિરાશ ન કરશો. શિવાજી મહારાજ, રામદાસજી મલક્યા જે ધર્મ પ્રમાણે વર્તે એ જ મોક્ષ પામે છે. તમારો ધર્મ પ્રજાનું રક્ષણ કરવાનો છે. ક્ષાત્ર ધર્મ તમારે છોડવો ન જોઈએ. ધર્મને ધારણ કરનાર જ ધર્મવીર બને છે. તમારે તો હજુ ભૂમિને યૌવનોના હાથમાંથી મુક્ત કરવાની છે. પણ દેવ, હવે મારી અવસ્થા થઈ. આર્ય આચાર પ્રમાણે મારે હવે વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારી લેવો જોઈએ. શિવાજી બોલ્યા, હું હવે રાજકારણથી નિવૃત્ત થવા ઈચ્છું છું. પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ છે શિવાજી. રામદાસજી બોલ્યા, જનક વિદેહી પણ રાજા હતા, જગતના શ્રેષ્ઠ વિતરાગી એ બની શક્યા, અને રાજકારભાર પણ ચલાવતા રહ્યા. કર્મયોગ એનું નામ કહેવાય. જે કર્મયોગ જનક રાજા જેવો હોય, તમારે ક્ષાત્ર ધર્મ છોડવાનો નથી. એમાં જ તમારું પ્રજાનું અને દેશનું કલ્યાણ સમાયેલું છે. ભલે પ્રભુ, શિવાજી બોલ્યા, હું તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તીશ. પણ દેવ, એક કૃપા ન કરો? શું? રામદાસજીએ પૂછ્યું. તમારા દર્શન મને સદૈવ મળ્યા કરે. જીવ ઉદાસ બને ત્યારે તમારા સાનિધ્યમાં આવી બેસું. તમારા જ સ્વમુખેથી દાસબોધ સાંભળું. આવું કશું ન બની શકે. તમારી શું ઈચ્છા છે? પ્રભુ, તમે તો નિરંતર ભટકતા જ રહો છો. શિવાજી બોલ્યા, આપ મારી નજીકમાં જ કોઈ એક સ્થાન ઉપર સ્થાયી થઈ નિવાસ શું ન કરી શકો? રામદાસજી વિચારમાં પડી ગયા. થોડી વાર પછી એમણે કહ્યું, ભલે, હું પરરીમાં રહીશ. રામદાસજીને સાથે લઈ શિવાજી મહારાજ પરરી આવ્યા. પરરીના બિસ્માર દુર્ગને શિવાજીએ નવેસરથી તૈયાર કરાવ્યો. ગુરુદેવ માટે ત્યાં ઉત્તમ વ્યવસ્થા ગોઠવી અને વાવરદરા ગામ ગુરુદેવના ખર્ચ પેટે ધર્મદા વ્યવસ્થા માટે કાઢી આપ્યું. પાછળથી પરરીનું નામ સજ્જનગઢ રાખવામાં આવ્યું. રામદાસ સ્વામીએ કિલ્લામાં નિવાસ કર્યો. સમર્થ રામદાસ સ્વામીએ આ સજ્જનગઢમાં રહીને પોતાની આત્મકથા લખેલી એવો એક મત છે. એક ઉલ્લેખ પ્રમાણે રામદાસ સ્વામી ભ્રમણ કરતા કરતા સતારા જઈ પહોંચ્યા. બીજે દિવસે રામદાસજી પોતે ભિક્ષા માંગવા શિવાજી મહારાજના મહાલયના દ્વારે જઈ ઊભા. દ્વાર ઉપર પરમ ભાગવત ગુરુદેવ ભિક્ષા ગ્રહણ કરવા આવ્યા છે એ વાત જાણી શિવાજીનું રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યું. એમણે તુરત જ એક ચિઠ્ઠીમાં લખ્યું, મારું તમામ રાજ્ય આપને અર્પણ કરું છું. શિવાજી મહારાજ દ્વાર ઉપર આવ્યા અને પહેલી ચિઠ્ઠી ગુરુદેવની જોરીમાં મૂકી હાથ જોડી ઊભા રહ્યા. શિવાજી ગુરુદેવ બોલ્યા, હું તો અન્ની ભિક્ષા ગ્રહણ કરવા આવ્યો છું. કાગળને મારે શું કરવો છે? પ્રભુ, એ કાગળમાં અન્નદાન પણ સમાઈ જાય છે. અરે, રામદાસજી હસ્યા. પછી પત્ર જોરીમાંથી કાઢીને વાંચ્યો અને કહ્યું, શિવા, આ તમામ રાજ્ય તો હવે મારું છે. તું હવે શું કરીશ? આપની સેવા. શિવાજી માથું નમાવી વંદી રહ્યા. અરે ભલા ભક્ત, રામદાસજી ખડખડાટ હસી પડ્યા. હું સાધુ, મારે રાજ્યને શું કરવું છે? તું તારું રાજ્ય સંભાળી લે શિવાજી. એ વાત હવે ન બને પ્રભુ. કેમ ન બને? દાન આપવાની વસ્તુ છે. આપેલું દાન ક્યારેય પાછું લેવાતું નથી. રામદાસે શિવાજીના મસ્તકે હાથ મૂકી કહ્યું, શિવાજી, તમારી ગુરુભક્તિ જોઈ મને બહુ આનંદ થયો. તમે જે કંઈ કર્મ કરી રહ્યા છો, જે કંઈ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છો, એ પણ સંતોષજનક છે. તમારી વીરતા, ધૈર્ય, ઉદારતા વગેરે સદગુણોથી હું પરિચિત છું. તો પ્રભુ, આ રાજ્ય આજથી હવે આપનું છે. હું તો લંકોટધારી સાધુજન છું. ભલે તે તારું રાજ્ય મને દાનમાં આપ્યું એનો હું સ્વીકાર કરું છું. પણ એના રખેવાર તરીકે હું તારી નિમણૂક કરું છું, પણ આ રાજ્ય તો હવે આપનું જ રહેશે પ્રભુ. શિવાજી બોલ્યા, તમે તમારું ભગવું ઉપવસ્ત્ર આપો કે જેથી દેશ અને દુનિયા જાણી શકે કે આ રાજ્ય ભગવા વસ્ત્રધારી સમર્થ રામદાસ સ્વામીનું છે. રામદાસજીએ પોતાના ભગવા વસ્ત્રનો ટુકડો શિવાજીને આપ્યો. ત્યાર પછી તુરત જ મરાઠી સામ્રાજ્યનો રાષ્ટ્રધ્વજ હંમેશા ભગવો મેજો રહ્યો છે. ઈસવીસન 1680ની શરૂઆતમાં જ શિવાજીની તબિયત લથડી ગઈ. એમના શરીરમાં જીર્ણ જ્વર અને ઉધરસ રહેવા માંડી. થૂંકમાં લોહી પડવા લાગ્યું. જુદા જુદા ઇતિહાસકારો અને પ્રખર લેખકો શિવાજીની માંદગી માટે અલગ અલગ રોગને જવાબદાર ગણે છે. એક માન્યતા પ્રમાણે એમને સંધિવા થયેલો અને ગોઠણમાં દુખાવો ઉપડેલો. ત્યાર પછી એમનું હૃદય નબળું પડતું ચાલ્યું. ત્રીજી માન્યતા પ્રમાણે શીતજ્વર લાગુ પડેલો. પણ હકીકતોને તપાસતા જણાઈ આવે છે કે શિવાજી મહારાજને છાતીનો દુખાવો, ખાંસી, બરખામાં લોહી પડવું અને જ્વર લાગુ પડેલા, અને એ જ એમના મૃત્યુનું કારણ બનેલ. એક માન્યતા પ્રમાણે શિવાજીને ખોરાકમાં વિષ પ્રયોગ કરવામાં આવેલો અને આ દુષ્કૃત્ય માટે એમના પત્ની સોયરબાઈ જવાબદાર હતા. તબિયત લથડી ગઈ હોવા છતાં અને અંતકાર સમીપ હોવા છતાં આ વીર અને ધીર પુરુષ છેવટ સુધી ક્ષમતા ગુમાવી ન હતી. એવી પરિસ્થિતિ હોવા છતાં એમનું સૈન્ય મોરો પંથ પેશવાની આગેવાની નીચે સુરતના દરવાજા ખટખટાવી રહ્યું હતું. એક દિવસ અષ્ટપ્રધાનોને અચાનક શિવાજી મહારાજનું તેડું આવ્યું. મોરો પંથ પેશવા, પ્રહલાદ પંથ, ન્યાયાધીશ બાલાજી, આવજી, ચિટનીસ, રામચંદ્ર પંથ, અમાત્ય રાવજી, સોમનાથ અને સૂર્યાજી માલુસરે તથા બાજી કદમ વગેરે તુરત જ શિવાજી મહારાજ પાસે ઉપસ્થિત થયા. અમાત્યો તરફ નજર ફેરવી મહારાજ બોલ્યા, હવે મારો અંધકાર સાવ સમીપ છે, મને વિદાય આપો. મહાનુભાવો, તમે જાણો છો કે પિતા તરફથી મને શું મળેલું અને મેં શું મેળવ્યું છે. આજે આ હિન્દુપદ પાતશાહી દક્ષિણમાં એકમાત્ર છે અને ભગવો ધ્વજ કૃષ્ણા કાવેરીથી નર્મદા પર્યંત લહેરાય છે. એના યશના ભાગીદાર તમે પણ છો. તમારા અને મારા સહિયારા પુરુષાર્થથી જ આ સ્વરાજ્ય આપણે હાંસલ કરી શક્યા છે અને હવે એને જાળવવાની જવાબદારી તમારી છે. સંભાજી રાજે વિશે મને બહુ આશા નથી. એના દુષ્કૃત્યોથી એણે મને રંજ પહોંચાડ્યો છે. આ સામ્રાજ્યનો એ ઉત્તર અધિકારી હોવા છતાં રાજાનું એકેય લક્ષણ એનામાં જોવા મળતું નથી. આ રાજ્ય એના હાથમાં ટકશે ખરું? અમાત્ય વર્ગ ચૂપ થઈ ગયો. મારો બીજો પુત્ર રાજારામ, એના વિશે મને આશા છે, પણ એની વય નાની છે. મારા દેહ અવસાન પછી સંભાજી જ્યેષ્ઠ પુત્રને દાવે સમગ્ર સત્તા ધારણ કરવા આગળ આવશે, પણ એ રાજ્ય સાચવી નહીં શકે. મારી તમને સર્વેને આ આખરી વિનંતી છે કે તમે મારા નાના દીકરા રાજારામનું રક્ષણ કરજો. એની પાસે સત્તાના સૂત્ર રહે એવા પગલાં લેજો, કારણ કે તો જ આપણું સ્વરાજ્ય જરવાશે. મારા મૃત્યુ પછી ગૃહકલેશ ન થાય. તમે લોકો અંદરોઅંદર ન આખડી પડો, આ વાત હૈયે રાખજો. ઔરંગઝેબ તમારા કલેશનો લાભ ન ઉઠાવી જાય એ જોશો. મારા આશીર્વાદ છે કે આપણો હિન્દુ સ્વરાજ્યનો ભગવો ઝંડો રામેશ્વરથી ઠેઠ કટક સુધી તમે લહેરાવજો. શિવાજી મહારાજે ત્યાર પછી તુરત જ દેહ છોડી દીધો. શકે 1602 સંવત્સરે ચૈત્ર સુદ પૂનમના દિવસે રવિવારે શિવાજી મહારાજે દેહ છોડ્યો. અંગ્રેજી તારીખ પ્રમાણે તારીખ 5 એપ્રિલ 1680નો એ દિવસ હતો. અષ્ટપ્રધાન મંડળે તુરત જ રાયગઢના તમામ દરવાજાઓ બંધ કરાવી દીધા અને મહારાજના મૃત્યુની વાત ગઢની બહાર ન જાય એવો પાકો બંદોબસ્ત ગોઠવ્યો. ત્યાર પછી જ મહારાજની સ્મશાન યાત્રા કાઢવામાં આવી. એક પરમવીર, અદ્વિતીય રાષ્ટ્રપ્રેમી, સર્વોચ્ચ ધર્મપ્રેમી, વીર અને ધીર, માતૃભક્ત, પિતૃભક્ત, રાષ્ટ્રભક્ત, સર્વોચ્ચ સેનાનીનો દેહ તુરત જ પંચમહાભૂતમાં ભરી ગયો. શિવાજી સાથે એમના એક રાણી પુત્રાબાઈ સતી થયા. રાજારામે ત્યાર પછી પિતૃશ્રાદ્ધ કર્યું. શિવાજી મહારાજને 7 રાણીઓ હતી. સાઈબાઈ પ્રખ્યાત ફલટણ પરિવારની એક કન્યા હતી. પતિવ્રતા, ઉચ્ચ ભાવના અને સદગુણોનો ભંડાર હતી. આ બાઈ સોઈરાબાઈ એ સિરકે પરિવારમાંથી આવેલ, પુત્રાબાઈ એ જાદવ કુટુંબની કન્યા હતી. સકવારબાઈ ગાયકવાડ કુટુંબની કન્યા, સગુણબાઈ સિરકે કુટુંબ, લક્ષ્મીબાઈ અને ગુણવંતાબાઈ સહીબાઈએ એક પુત્ર અને 2 પુત્રીને જન્મ આપેલો, સંભાજી, સુખદાઈ અને અંબિકાબાઈ. સોયરબાઈને 1 પુત્ર અને 1 પુત્રી થયેલા, રાજારામ અને દિયાબાઈ. શિવાજી મહારાજના મૃત્યુ પછી વારસા માટેનો જે ગજાગ્રહ શરૂ થયો એ સાઈબાના પુત્ર સંભાજી અને સોયરાબાઈના પુત્ર રાજારામ વચ્ચેનો હતો. 18 પ્રતિબિંબો. શિવાજી મહારાજના અવસાનના સમાચાર અષ્ટપ્રધાન મંડળે ગુપ્ત રાખવાનો ભારે પ્રયત્ન કર્યો, પણ ગમે તેમ કરી આ સમાચાર પન્હાળગઢમાં રહેલા સંભાજીને મળી ચૂક્યા. અષ્ટપ્રધાન મંડળે રાયગઢની ગાદી ઉપર રાજારામને બેસાડી એમના નામથી કારભાર ચલાવવો શરૂ કર્યો. પણ જ્યારે અમાત્યોને જાણ થઈ કે સંભાજી પન્હાળગઢથી રાયગઢ આવવાની તૈયારી કરી રહેલ છે કે તુર્ત જ જનાર્દન પંત સુમંતને એક મોટા લશ્કર સાથે તાબડતોબ પન્હાળગઢ રવાના કર્યો. અષ્ટપ્રધાન મંડળ જાણતું તો હતું જ કે વહેલે મોડે સંભાજી પોતાના હક માટે તલવાર ઉચકશે જ, એટલા માટે રાયગઢ ઉપર મોટું સૈન્ય બંદોબસ્ત માટે અને પ્રતિકાર માટે ગોઠવવામાં આવ્યું. બેડીઓ પહેરાવી અન્નાજીને સંભાજી સામે હાજર કરવામાં આવ્યો. અન્નાજી, સંભાજીએ હાંક મારી, આ રાજ્યનો ઉત્તર અધિકારી કોણ એ પ્રશ્નનો જવાબ આપો. સ્વર્ગવાસી મહારાજ શિવાજી છત્રપતિ તમારા હાથમાં રાજ્યની લગામ સોંપવા ઈચ્છતા ન હતા, શા માટે? એ તો મારા કરતાં તમે જ વધારે જાણો છો. મારા પ્રશ્નનો જવાબ આપો. સંભાજીએ ગર્જના કરી, આ રાજ્યનો ધણી હું છું કે તમારું અષ્ટપ્રધાન મંડળ? અન્નાજીએ બોલવું યોગ્ય ના લાગ્યું. એ જાણી ગયા કે આ પાસવી માનસ ધરાવતો રાજા શિરછેદથી ઓછી શિક્ષા નથી જ આપવાનો. આને લઈ જાઓ. સંભાજીએ સૈનિકોને આજ્ઞા કરી, કાલે પ્રભાતે રાયગઢના ચોક વચ્ચે આ માણસને હાથીના પગે છુંદી નખાવો. રાજમહેલમાં ઘસી જઈ સંભાજી સોઈરાબાઈને ઓરડે આવી ઊભો. એના હાથમાં નગ્ન તલવાર હતી અને એનો ચહેરો લાલ ચોર હતો. પિસાચીણી, સંભાજીએ ગર્જના કરી, મહારાજ શિવાજીને ઝેર આપ્યું તેમ આ સાચું છે કે ખોટું? બોલ. સોરાબાઈ સંભાજીના ચહેરા ઉપર થૂંકી, પિસાચ, તું કુર હત્યારો છે. મારા બાપને તે મરાવી નાખ્યો. નાગણ, સંભાજીનો ચહેરો વિકૃત બની ગયો. તારે મારો હક દુબાડવો હતો અને તારા રાજારામને છત્રપતિ બનાવવો હતો, કેમ? તારું મોઢું ગંધાય છે સંભાજી, સોયરા બોલી. આવું ન બોલ, છેવટે તું રાજા છે, તારા મોઢામાં અપશબ્દો ન શોભે. મારું મોઢું ગંધાય છે? સંભાજી ખડખડાટ હસ્યો. અહીં હવે શરાબની છોરો ઉડશે, દિલ્હી અને લખનૌની તવાયફો હવે અહીં નાચશે, તું એ જોઈ શકીશ સોયરાબાઈ? ભલે, હું અપરમાં છું પણ તારી માં છું. દીકરાનો સર્વનાશ નોતરે એવી માં? તે મારા બાપને ઝેર આપી મરાવી નાખ્યો. તું તો રઘુકુળની કઈ કઈ છે. સોયરાબાઈએ બંને હથેળીમાં ચહેરો છુપાવી દીધો. ત્યાર પછીના સંભાજીના જીવન અને કાર્ય સાથે આપણને નિસ્બત નથી, પણ જે ભગીરથ પ્રયત્નોથી શિવાજી મહારાજે દક્ષિણમાં હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરી એ એમના અવસાન પછી બે ટુકડામાં વહેંચાઈ ગયું. શિવાજીના ઘડતરમાં, એના ચારિત્ર્યમાં, એના માનસિક વિકાસમાં, એના ધગધગતા સ્વરાજ્ય પ્રેમમાં, એમની ભક્તિમાં અને એમના તમામ સદગુણમાં માતા જીજાબાઈનો જબરજસ્ત હિસ્સો છે. જે હાથ પારણું ઝુલાવી શકે છે એ જ હાથ સામ્રાજ્યોનું નવનિર્માણ પણ કરી શકે છે, એ વાતને જીજાબાઈએ પુરવાર કરી આપી છે. શાહજીનું રક્ત શિવાજીમાં વહેતું હતું. શૌર્ય, સાહસ, મર્દાનગી અને મુત્સદ્દીગીરીનો વારસો શિવાજીને પિતૃપક્ષ તરફથી મળ્યો હતો. તો અડગતા, ટેક, અભયત્વ, ભક્તિ અને અપ્રતિમ શૌર્યનો વારસો માતૃપક્ષ તરફથી પણ મળ્યો હતો. હિન્દુ સ્વરાજ્ય સ્થાપવાનું સ્વપ્ન પણ શિવાજીને જીજાબાઈએ આપ્યું. રામ અને કૃષ્ણની ભૂમિને આતતાઈઓના પંજામાંથી મુક્ત કરાવવા માટે જીજાબાઈએ જ શિવાજી પાસે પ્રતિજ્ઞા લેવડાવી. ઔરંગઝેબ જેવા ધર્માંધજનોની કપટી, વહેમી, દગાબાજ, સઢ અને ધૂર્ત શહેનશાહનો અમલ ચાલતો હોય, જ્યારે હિન્દુઓ માથે જગ્યા વેરો ઝીકાયો હોય, હિન્દુઓને હથિયાર બાંધવાની મનાઈ હોય, એવા સમયે શિવાજીએ અધર્મ સામે માથું ઉચક્યું અને ભગવો ધ્વજ ઠેઠ દક્ષિણ સમુદ્રથી નર્મદા તટ સુધી લહેરાવ્યો. આ સિદ્ધિ અપૂર્વ છે. ફક્ત આટલી સિદ્ધિ જ શિવાજીને વીરશ્રેષ્ઠ સાબિત કરવા માટે પર્યાપ્ત છે. શિવાજીએ ઔરંગઝેબની સામે તલવાર ઉચકી ત્યારે એણે ઔરંગઝેબના જ તમામ દાવ એની સામે અજમાવ્યા. શહેનશાહની ધૂર્તતા સામે શિવાજીની ધૂર્તતા ચડિયાતી સાબિત થઈ. ઔરંગઝેબ દગાખોર હતો. શિવાજીએ બરાબર એ દગાખોર સામે દગાનો ઉપયોગ કર્યો અને સઢમ પ્રતિ સાઠ્યમ કરી બતાવ્યું. પણ જે શૌર્ય શિવાજીમાં હતું એ ઔરંગઝેબમાં ન હતું. જે ઉદારતા શિવાજીમાં હતી આલમગીરીમાં ન હતી. ઔરંગઝેબ નિપુણ ચાણક્ય હતો. શિવાજી એ જ કૌટલ્ય નીતિ એની જ સામે અજમાવી એને મહત કર્યો. એક નહીં, ત્રણ ત્રણ વખત સુરતને લૂંટી શિવાજીએ ઔરંગઝેબનું નાક કાપ્યું. હિન્દુ પંથ પાતશાહી સ્થાપવાનું જે સ્વપ્ન માતાએ એને કિશોરકાળથી આપી રાખ્યું હતું એ સ્વપ્નને એણે સાકાર કરી બતાવ્યું. મોગલ સામ્રાજ્યની ગોર શિવાજીએ ખોદી એમ કહેવા કરતાં એ ગોર ઔરંગઝેબે જ ખોદી એમ કહેવું વધુ ન્યાયસંગત છે. શિવાજીએ તો મોગલ ફક્ત મોગલ સલ્તનતને હચમચાવી નાખી અને મરાઠી સામ્રાજ્યનો જડબેસલાક પાયો નાખ્યો. શિવાજી ધર્મપ્રેમી હતા, પણ ઔરંગઝેબની માફક ધર્માંધ ન હતા. ઔરંગઝેબે હિન્દુઓને જ નહીં શિયા મુસલમાનોને પણ દુશ્મન બનાવ્યા હતા, કારણ કે એ ચુસ્ત સુન્ની હતો. શિવાજીએ તો સ્વધર્મ સંભાવ કેળવ્યો હતો. ન તો એણે મુસલમાનોને દુભાવ્યા કે ન તો કોકણ પટ્ટી ઉપર આવી વસેલા મતલબી ઈસાઈઓને દુભાવ્યા. અંગ્રેજો, ફ્રેન્ચો અને પોર્ટુગીઝોની ચાલ શિવાજી જેવો મુત્સદ્દી ન સમજી શકે એ અસંભવ છે. એણે આ વિદેશીઓને અંકુશમાં રાખવા માટે જ પોતાની દરિયાઈ તાકાત વધારી હતી અને એમને સેમા રાખ્યા હતા. કોકણ પટ્ટી ઉપર મરાઠીઓની તાકાત જોઈ સઢ અંગ્રેજો ગચ્છંતી કરી બંગાળના ઉપસાગરમાં ગયા અને કલકત્તાથી રાજકીય હિલચાલો શરૂ કરી. સમર્થ રામદાસ સ્વામીને શિવાજીએ હંમેશા ગુરુદેવ માન્યા હતા. રામદાસ સ્વામીએ સારાય હિન્દુસ્તાનનું પરિભ્રમણ કર્યું હતું. દેશની સ્થિતિથી મંદિરો દેવાલયોના નાશથી હિન્દુઓ ઉપર ગુજરતા સિત્તમથી મોગલોની ધર્માંધતાથી હિન્દુઓની ઉદાસીનતાથી તેઓ ખૂબ સારી રીતે પરિચિત હતા. એમણે જ શિવાજીને હિન્દુ સ્વરાજ્યની સ્થાપના માટે અનુરોધ કર્યો, જે યજ્ઞ વેદી માં જીજાબાઈએ તૈયાર કરી હતી એમાં રામદાસ સ્વામીએ ઘીની આહુતિ આપી. શિવાજી મહારાજની છાપામાર યુદ્ધ પદ્ધતિની ટીકા ઘણા ઇતિહાસ ગ્રંથોમાં, ભરવાખોરોમાં અને અન્ય પુસ્તકોમાં જોવા મળે છે, પણ ટીકાકારો એ ભૂલી જાય છે કે એક મદોન્મત ગજરાજનો સામનો નાનકડું સિંહબાર સી રીતે કરી શકે. 300 વર્ષ જૂની મુસ્લિમ સત્તાના વિશાળ સામ્રાજ્યને ફક્ત અણધડ બિન કેરવાયેલ માવરાઓના નાના મોટા ટોળાથી સી રીતે પરાસ્ત કરી શકાય? અને શિવાજી પાસે ધન ક્યાં હતું? સાધનો ક્યાં હતા? કેરવાયેલી સેના ક્યાં હતી જે મોગલ સામ્રાજ્ય સામે લડતા આદિલશાહી અને કુતુબશાહી તથા નિઝામશાહીને નાકે દમ આવી ગયો હતો ત્યાં શિવાજી બીજું કરી પણ શું શકે? શિવાજી પાસે એક જ વિકલ્પ હતો, છાપામાર યુદ્ધનો. આ યુદ્ધ પદ્ધતિ શિવાજીએ વિકસાવી અને આ યુદ્ધ પદ્ધતિ દ્વારા જ એ સામ્રાજ્ય સ્થાપી શક્યા. બળવાન સમૃદ્ધ સર્વશક્તિમાન શત્રુ સાથે લડવું હોય તો અવનવી શતરંજની ચાલો ચાલવી પડે છે. શિવાજી છત્રપતિએ એક યુગનું નિર્માણ કર્યું છે. ત્રસ્ત ભયભીત દુઃખી ઇઝરાયેલા નૂર વગરના હિન્દુઓમાં એણે લાવારસ સિંચ્યો. એણે મુર્દાઓ ઉપર સંજીવની છાંટી બેઠા કર્યા. એણે હિન્દુઓને હિન્દુત્વ આપ્યું અને સામ્રાજ્યને ડાર્યું. ફક્ત ડાર્યું જ નહીં, એને છિન્નભિન્ન કરી નાખ્યું. એ કાર્ય એક યુગ નિર્માણનું હતું અને શિવાજીએ એ પૂરું કર્યું. ઔરંગઝેબ જેવો શહેનશાહ દિલ્હીપતિ હોય અને એના જ શાસનકાળમાં હિન્દુ સ્વરાજ્ય સ્થપાય એ જ એક અભૂતપૂર્વ ઘટના છે. શિવાજી ફક્ત શિવાજી અને શિવાજી સિવાય કોઈ જ આ કામ ન કરી શકે. અસ્તુ, સમાપ્ત. પરિશિષ્ટ એક. વંશવૃક્ષ અજયસિંહ ચિત્તોડનો સિસલિયા વંશ, સજ્જનસિંહ, દિલીપસિંહ, સિંહજી, ભોજાસિંહરાજ, દેવરાજજી ભોંસલે વંશની શરૂઆત, ઇન્દ્રસેન, શુભકૃષ્ણજી, રૂપસિંહજી, ભૂમિનંદ્રજી, ધાપજી, બરહટજી, ખલ્લાજી, કર્ણસિંહજી, સંભાજી, બાબાજી અથવા શિવાજી નો વંશ, માલોજીના શાહજી, શાહજીના સંભાજી અને શિવાજી, શિવાજીના સંભાજી અને રાજારામ, માલોજીના બીજા પુત્રનું નામ શરીફજી. પરિશિષ્ટ બે. શિવાજી રાણીઓ સઈબાઈ, સોયરાબાઈ, પુત્રાબાઈ, સકવારબાઈ, સગુણબાઈ, લક્ષ્મીબાઈ, ગુણવંતાબાઈ, સઈબાઈ અને શિવાજી. સંતાનો સંભાજી અને સખુબાઈ અને અંબિકાબાઈ. સંભાજી જ્યેષ્ઠ પુત્ર, સખુબાઈ પુત્રી, ફલટણના મહદાજી નાયક નિંબારકર સાથે લગ્ન, અંબિકાબાઈ પુત્રી હરજી રાજા મહાડિક તારેરકર સાથે લગ્ન, સોયરાબાઈ અને શિવાજી, એમનો પુત્ર રાજારામ, દીપાબાઈ પુત્રી અને વિસાજીરાવ સાથે લગ્ન, સકરાબાઈ અને શિવાજી પુત્રી કમરાબાઈ, જાનોજી પાલકર સાથે લગ્ન, પુત્રાબાઈ અને શિવાજી સંતતિ થયેલ નહીં, સગુણબાઈ અને શિવાજી, નાનીબાઈ પુત્રી ગણોજી સિરકે માલોકર સાથે લગ્ન, લક્ષ્મીબાઈ અને શિવાજી સંતતિ થયેલ નહીં, ગુણવંતાબાઈ અને શિવાજી સંતતિ થયેલ નહીં, સંભાજી લગ્ન યેશુબાઈ સાથે. ક્રાંતિનું આચમન, શૌર્ય, સાહસ, અને કુરબાનીની ઝાંખી માતૃભૂમિને આઝાદ કરવા જાનની બાજી ખેલી જનારા અમર શહીદોની યશગાથાના જવલંત પુસ્તકો, અમર ક્રાંતિકારીઓ, અમર શહીદ ભગતસિંહ, ક્રાંતિ સમ્રાટ ચંદ્રશેખર આઝાદ, સ્વાતંત્ર્યવીર સાવરકર, ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝ, વીરાંગના રાણી લક્ષ્મીબાઈ, મહાન સેનાપતિ તાત્યા ટોપે, ક્રાંતિ કેસરી વાસુદેવ બળવંત ફડકે, અમર હુતાત્મા રામપ્રસાદ બિસિમલ, મુસ્લિમ ક્રાંતિકારી અશફાક ઉલ્લા ખાન, કિશોર ક્રાંતિકારી ખુદીરામ બોઝ. દસે પુસ્તકોના સેટની કિંમત પ્રવીણ પુસ્તક ભંડાર, લાભ ચેમ્બર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશન સામે, રાજકોટ, ફોન 32202.